आत्मना आधार दिव्यालौकिक मूर्ति सदैव सुखाकार परतः पर साकार हरि पूर्ण प्रभु घनश्याम कोटि ब्रह्मांड नायक मेरे वाल मां समरूह आठो जाम समरूह आठो जाम ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री नीलकंठाय नमो नमः।
गुरुजी बात करी थी कल के आपणे युवानो संग करो के जे आपणे वढे टोके अने गमे तेवा कपरा काळमां होय तो आपणी मदद करे अने क्यांय पण आपणे आडावडा थया होय तो त्यांथी आपणे सीधा करे आपणे युवानो संग करो।
ગુરુજીએ વાત કરી હતી આપને જે વર્તા ટોકતા હોય ને એની મિત્રાચારી ક્યારે ઓછી થવા દેવી નહીં।
ગુરુજી કે જે આપણને વખાણતા હોય આપણા સ્વભાવને પોષતા હોય આપણને આખો દિવસ માખણ જો પડતા હોય એવાનો સંગ નહીં કરવો પણ જે આપણને દુઃખ લગાડીને પણ સાચી વાત કરે એનો સંગ કરો।
ગુરુજી કે આપણને અભ્યાસ કરવામાં અજ્ઞાન આળસ અને પ્રમાદ નડે છે અને બીજું સંગ પણ નડે છે કોનો કરો ને કોનો ન કરો।
એક પ્રશ્ન છે કો તો પૂછું તમને, આપણે નજર કરીને જોઈએ છીએ તો આપણને કેનારામાં બે પ્રકાર દેખાય છે, આમ ત્રણ પ્રકાર છે મેં જોયા છે ત્યાં સુધી। એક પ્રકાર એવો છે એ આકરા થઈને જ કે જ્યારે કે ત્યારે સીધું કહી દે ધરલીને આકરાઈમાં છે। એક પ્રકાર એવો છે પ્રેમથી કે બધું ખુલ્લું કે પણ પ્રેમથી કે પણ કે બધાને વચમાં। અને એક પ્રકાર એવો છે કે તમને એકાંતે લઈ જઈને બહુ ઘસકાવીને કે। અને ચોથો પ્રકાર એવો છે કે તમને એક બાજુ એકાંતમાં લઈ જઈને ખૂબ પ્રેમથી કે। આમ ચાર પ્રકાર છે કેનારાના અને પાંચમો પ્રકાર કે જ નહીં। આમાં ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અધમ ને અધમ આધમ આવા પાંચ આને નંબર આપો તમે લોકો, આ પાંચ પ્રકારને પાંચ નંબર આપો। પાંચ નંબર આપવાના છે ને ઉત્તમ મધ્યમ કનિષ્ઠ અધમ અધમાધમ। અમે તો પહેલો નંબર એને આપીએ છીએ એક બાજુ એકાંતમાં બોલાવીને પ્રેમથી કે આને પહેલો નંબર આપીએ છીએ, બીજો નંબર એને આપીએ છીએ એકાંતમાં બોલાવીને વઢીને કે, ત્રીજો નંબર એને આપીએ છીએ સૌની વચમાં પણ પ્રેમથી કે, ચોથો નંબર એને આપીએ છીએ કે આંકરાઈથી કહેવા માંડે બધાને વચ્ચે, અને પાંચમો નંબર એને આપીએ છીએ જે કે જ નહીં। આમ અમે નંબર આપ્યા, બહુ ડીપમાં જવું નથી અને કારણોમાં જાય તો મજા આવે એવું છે પણ હવે જાવા દે, પ્રેમ જેવી તો કોઈ વસ્તુ નથી સમજાણું। અમારું એક સૂત્ર છે અત્યારે દુનિયામાં અનેક વિનાશકારી પદાર્થોનું સંશોધન થયું છે એમાં સૌથી વધારે વિનાશકારી ખતરનાક તરીકે જો કોઈ હોય વિશ્વમાં વસ્તુ તો એનું નામ છે અણુબોમ્બ. અણુબોમ્બથી વધારે કોઈ જગતમાં વિનાશકારી તાકાત ધરાવનાર તત્વ નથી, સમજાણું. એની સામે સારું કરવા માટે આ જગતમાં પ્રેમ જેવી કોઈ વસ્તુ નથી. ઓલી સાઈડે અણુબોમ્બ અને આ સાઈડે પ્રેમ. અને કહીએ તો પ્રેમમાં જેટલા હદે વિનાશ કરવાની તાકાત છે એના કરતાંય પ્રેમમાં વધારે સરખું કરવાની તાકાત. અણુબોમ્બમાં બગાડવાની તાકાત છે ને, એના કરતાં પ્રેમમાં વધારે હંધાડવાની તાકાત છે. પણ માણસ પ્રેમ વહાવી શકતો નથી, એ એની એક નબળાઈ છે. અને આ જગતમાં ગૃહસ્થ હોય કે ત્યાગી હોય, બાઈ હોય કે ભાઈ હોય, નાની વ્યક્તિ ગણાતી હોય કે મોટી હોય, સત્તાવાળી કે સત્તા વિહોણી હોય, ભણેલ હોય કે અભણ હોય, કોઈ બી જ્ઞાતિમાં જન્મી હોય, નોકર હોય કે શેઠ હોય, પણ જેનું દિલ પ્રેમનો દરિયો છે ત્યાં બધાનું દિલ ઝૂકે છે. પ્રેમ હૈયામાં ખૂટે જ નહીં, પ્રેમનું તળિયું આવે જ નહીં. એટલો ઊંડો જેને પ્રેમ હોય ને એ માણસ બહુ મહાન છે. હૈયામાં પ્રેમ ભર્યો હોય ત્યાં સુધી તો વાણીમાં કર્કશતા આવે નહીં. પ્રેમને તળિયું આવી જાય ને પછી જ વાણીમાં અગ્નિ માંડે નીકળવા. પ્રેમ હૈયામાં ભર્યો હોય ત્યાં સુધી તો મીઠાશ આવે. હું તો તમને બધાને પ્રાર્થના કરું છું કે એવો મને સતત હવમાં પ્રેમ રહે એવી દયા કરો. હું મારા માટે કહું છું, એવા માનવી ઓછા છે. બીજાના દોષો ને ભૂલ્યો ને નબળાઈઓ પ્રત્યે મોટ મના થતા હોય અને પોતાના દોષો અને ભૂલો માટે જે સૂક્ષ્મ મનવાળા થતા હોય ત્યાં મોટ મના ન થાય, આવા માણસો જોઈ આ સત્સંગમાં. જોકે ઘણાય છે, સંત મંડળમાં ઘણા છે, હરિભગતમાંય ઘણા છે, ઘણા એવા સત્સંગી બહેનો પણ છે કે આખો સત્સંગ એને હા જ પાડે, અને ઘણા એવા છે કે એની એકેય હા ન પાડે. એનું નામ બોલો તો ના પડતી કે જવા દો, એને કાયમ તળિયું આવી ગયેલું જોઈએ છે. ઘણી વ્યક્તિ એવી છે પ્રેમ ઉભરાઈ જાય તો ઉભરાઈ જાય, એટલો બધો ઉભરાઈ જાય તે ઉપાધિ કરી મેં કે એટલો ઉભરાઈ જાય, પછી બે ક્ષણમાં પાછો હાવ ખાલી કોરો ધાકડ થઈ જાય. ક્ષણે રૃષ્ટા ક્ષણે તૃષ્ટા, રૃષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, આવું ન હાલે. સમજ્યા? કાયમ હરી પ્રેમમાં છલકતા રહીએ ને તો સુખ બહુ આવે, પણ હવે એવું કોકના ભાગ્યમાં હશે. ચાલો, નામીએ સહિત ભગવાનનું નામ લેવાથી શું ફળ મળે?
જલ્દી ભગવાન મળી જાય.
અને નામી વિના નામ લેવાથી શું ફળ મળે?
એ ગુરુજી નથી ખ્યાલ.
હા, તુલસી દાદા ના બો
બીજ બળ થાય.
સરસ. બહુ સરસ. સાધન ન કરવા માટે જીવને કેવા બાના મળી રહેશે?
એમાં ભગવાનના કરતાપણાનું જ્ઞાન લગાવે.
એક મોટાઓથી થાય, આપણા ન થાય એમ માને. આ તો સાધુ થાય તે કરી શકે, આપણે તો ગ્રસ્ત છીએ એમ માને. ઘણું હોય જાણો, કાં તો મનમાં એમ હોય હમણાં શું ઉતાવળ પછી કરાય, અત્યારે તો આ કરવાનું ટાણું છું, અત્યારે આપણી કઈ ઉંમર છે ને શું કરવાનું હોય એમ માને. મૃત્યુ અચાનક ન આવે એવો તમને વિશ્વાસ ખરો? બધાને ખરો. અને હું કહું છું મૃત્યુ અચાનક ન આવે એવું ખરું. આમાં ગમે એનું મોત અચાનક ન આવે, પણ આપણને કોઈને એ નથી મનાતું કે સારું અચાનક મોત તો આવે. આપણે એમ થાય કે ધીમે ધીમે મોત આવે, 400 મહિનામાં આપણને આમ ખબર પડતી જાય, ધીમે ધીમે ધરમદાદાની જેમ મરી એવું બધે ન બને. કાંઈ બખલીનું યુઝાવન થાય એક સેકન્ડમાં, માટે પછી કરશું. હમણાં તો આમ મોજ કરી એમ વિચારો રાખે એ તો હાવ પ્રાકૃત ભગત કહેવાય. કેવા મિત્રથી ક્યારે મન નોખું પડવા ન દેવું?
આપણને વઢે ટોકે એનાથી પાછું ન પડવું.
જો અમે 5 પ્રકારના માણસના ભેદ પાડ્યા, બરોબર છે? એમાં મારે થોડુંક ડીપમાં જવું હતું, પણ હું પછી ન ગયો, પણ હવે ગયા વગર છૂટક્યો નથી. અહીંયા વઢવા ટોકવાના મિત્રના લક્ષણ આવ્યું ને, એટલે આપણા સત્સંગમાં એ 5 પ્રકાર છે. મેં જે 5 પ્રકાર કીધા ને એ 5 છે, સાધુમાંય છે ને હરિભગતમાં છે ને બાયુમાંય છે. હવે એક જે 5મો પ્રકાર કીધો ને એ એક આપણને કામનો નથી, સમજાણું. અને નંબર 1 જે કીધો ને એ લગભગ મળશે નહીં. ઓલો કામનો નથી, ઓ લગભગ મળે નહીં. હવે તેણે જ વિદ્યા, સમજાણું. એમાં જે મેં બીજો કીધો કે એકાંતમાં બોલાવીને વઢશે એ લગભગ નહીં મળે, એટલે 3 નીકળી ગયા. કેટલા સમજાણો? 3 આપણા માટે નહીં, હાથ જ આવે, કામ જ નહીં આવે. આ 3 2 વિદ્યા, એક પ્રેમથી કે ને એક આંકરાઈથી કે, સમજાણો. આ મળી રહે માટે આપણે તો હવે ચોખા થવું છે. કેનારો એના સ્વભાવ પ્રમાણે પ્રેમથી બરાશ ગહે કે જરાક ભીનો મેરો ગહે, જેમનું ગહે એમનું મેલ કાઢે એ આપણા માટે હારો, એમ સમજીને આપણે તો ગુણ લઈને આપણા કલ્યાણનું કામ કરવું. બાકી તમે આમ કહેવું જોઈએ, એમ કહેવું જોઈએ, એમ પાછા જો બધું ખોળવા જાઓ અને કેનારાને પાછો ઉત્તમ કોટીનો કેતલ બનાવવા માટે પાછો દાખલો કરવા માંડશો ને તો બહુ મોટી કઠણાઈ થાય. કેનારાને ઉત્તમ કોટીનો કેતલ બનાવવાની ઘણાને કોશિશ હોય છે, પણ હવે એ સારી વાત છે, કેનારામાં એ સુધારો થાય જ કંઈ વાંધો નથી. પણ માની લો કે ન થયો, પણ તે કેતલ દ્વારા આપણામાં તો અવશ્ય લાભ થાય જ. પણ એ 2 જ રહ્યા, 2 મળી રહે તમને. હા, બધાની વચ્ચે જેવો એવું પ્રેમથી કહી દે ને, ઘણા છે તે જરા અકળાઈને કહી દે, એ 2 જ મળી જ રહે. વાંધો ન આવે, પણ ઓલા તો દુર્લભ છે. અને તેમ છતાંય એવા મળે તો સદભાગ્ય, પણ મારે તો એવા જ જોઈએ, નહીતર ના જ જોઈએ એમ કોઈ કરશો માં. આટલી વાત છે તે તમને કીધી. બહુ દુર્લભ છે એવા. ચાલો, કેવા મિત્રોથી ક્યારેય મન નોખું પડવા ન દેવું, આપણો પ્રશ્ન હતો ને. બોલો ભગત, તમારો માઇક ચાલુ કર્યો.
હિતની વાત હોય દુઃખ લગાડીને પણ કે એવા મિત્રથી.
નૈતિકતાથી સ્પષ્ટ ભાષામાં આપણને ટોકીને પાછા વાળે, દુઃખ લગાડીને પણ કહી દે, એનો બહુ ગુણ લેવો, પણ એનાથી આઘા ન જવું. આપણે સમજીએ છીએ કે તેમને જે રીતે કહેવું ગમે એ રીતે ભલે કહે, પણ કહે છે એ સારું છે. સમજાણું? નથી કહેતો નહીં તો બિલકુલ નથી સારો. સમજાણું? કહે છે એ સારું. કોણ કહે, કોને નવરાય છે? જીવ દોષોનો બચાવ શા માટે કરે છે? જીવ દોષોનો બચાવ કરે છે પોતાના. લગભગ એક એક્ઝામ્પલ આપું. બહુ ટાઈટ હોય અને ઓઢવાની ચાદર કે ગોદડું ટૂંકું હોય અને માણા ઊંઘમાં ઊંઘમાં હરખું કર્યા જ કરે, એ જાગતો ન હોય ને તોય ટાઈટ હોય ને, એટલે એ બેભાન અવસ્થામાં ગોદડું હરખું કર્યા કરે, એમનો ખબર હોય. ટાઈટ હોય ને એટલે ઓટોમેટિક મગજ એ આદેશ આપે ને ઊંઘમાં એ ઢાંક્યા કરે શરીર. સમજાણું? એ જ રીતે દરેક માણસ પોતાની નબળાઈ ઢાંક્યા કરે છે. કોઈને ક્યારેય શોખ થતો નથી. આ તો પછી કથા વાર્તાને બીજું ત્રીજું સાંભળે અને નિષ્કપટ થવાની વાતું બહુ આવે, એટલે પછી નો છૂટકે કલ્યાણનો ખપ હોય, એટલે બિચારો બહુ પછી બળ કરીને નબળાઈ ખોલે. બાકી જીવનો બધાનો આ સહજ સ્વભાવ છે. બોલો, જેમ શરીર ઢાંક્યા કરે ને સહજ, હો એમાં કોઈ પ્રયત્ન ન હોય, ઊંઘમાંય ઢાંક્યા કરે, એમ જીવ સહજ પોતાના દોષો નબળાઈઓ ભૂલોને ઢાંક્યા જ કરે, છાવર્યા જ કરે. એ જન્મો હોય ત્યાંથી મરે ત્યાં સુધી એની આ પ્રક્રિયા એને ખબર હોય કે ન હોય, પણ સતત આંખના મટકા જેમ ચાલુ હોય. હાલો બોલો, શા માટે બચાવ કરે છે? દોષોનો બચાવ એ પોતાનો બચાવ સમજે છે, એટલે બચાવ કર્યા કરે. એને હું આ અને આ મારો દુશ્મન દોષ નબળાઈ આ એમ નોખું નથી પડ્યું, એ પોતાને એક જ માને છે. એ એવું માને છે કે હું મારો બચાવ કરું છું, પણ એવું એ સમજતો જ નથી કે હું નબળાઈનો દોષોનો અંતઃશત્રુનો બચાવ કરું છું, અને જે નબળાઈ દોષો અંતઃશત્રુઓ મને બચાવવાના નથી એને મારવા જે આવ્યા છે તે મને ઉગારવા આવ્યા છે, ત્યારે હું મને ઉગારવા આવેલાને આંખમાં ધોઈ નાખીને મને મારનારા જે અંતઃશત્રુઓ અને વાસનાની મારી નબળાઈ છે એનો બચાવ કરું છું, આવી એને ખબર નથી પડતી. એટલે બિચારો દોષના બચાવને જ પોતાનો બચાવ સમજીને જીવનભર એને બચાવવામાં સહજ નેત્ર મટકા ચાલે એમ એનું ચાલ્યા જ કરે છે મથામણ. પણ એમાં સારું કાંઈ નહીં, કેવાનો સંગ રાખવાથી પ્રગતિ થાય અને કેવાનો સંગ રાખવાથી ન થાય. સાવધાની આપે, ટોકે, રોકે, ચારે બાજુથી ભીડામાં લે, એવાનો સંગ રાખવાથી પ્રગતિ થાય. આપણાથી નાના હોય, આપણો મહિમા રાખતા હોય અને આપણને હાથ જોડીને જી જી કરતા હોય, એમના થકી પ્રગતિ આપણી ન થાય. સમજાણો, થોડાક ઉંમરે મોટા હોય, આપણાથી જે વધારે આગળ હોય, એવાની મિત્રતા આપણને બહુ ફાયદાકારક થાય. આપણાથી નાના હોય, આપણી પાછળ હોય, એવાની સાથે બેઠૂઠને સંગને મિત્રતા આપણને ફાયદો આપે નહીં, એને આપે. માટે વયોવૃદ્ધ સેવવા, અનુભવીને સેવવા, મોટાના મિત્ર થવું. કોની સેવા કરવાથી નિર્ગુણ થવાય? નિર્ગુણની. મહાદેવજીએ પોતાના કુટુંબીઓને પોતે કરેલ તપનું ફળ શું બતાવ્યું? આ નીલકંઠવર્ણીનો યોગ થયો, એમના દર્શન થયા, એમની સેવા મળી, એ જ આપણા તપનું ફળ છે એમ કહ્યું. ભગવાનને પ્રસન્ન કરવાના સાધનોમાં કયું સાધન મુખ્ય છે? અચળદાસજીને આપો.
ભગવાનને પ્રસન્ન કરવાનું સાધનમાં સેવા મુખ્ય સાધન છે.
સાથી,
આપણી તો મુક્તિ પણ સેવા જ છે.
ગુડ. આપણે તો ધામમાં જઈને સેવા જ કરવાની છે. માટે ભગવાનને પ્રસન્ન કરવામાં સર્વશ્રેષ્ઠ સાધન છે સેવા. જન્માષ્ટમી મહોત્સવના અંતે ઈશ્વર સ્વામીએ પ્રવચન કર્યું હતું. એમાં એક સારી વાત કરી હતી જે મને ગમી હતી. એ કોણ કહે? એટલે મને ગમી હોય તમારે કહેવી જોઈએ ને. પ્રેમાનંદ સ્વામીમાં મહત્તમ ગુણ કયો હતો? દાસપણું. રાઈટ. દાસપણું કોનામાં પાંગરે? તને આવડે છે ને? ભૂલ્યો તારે મારો બેટો બોલતો ને.
કૃપણતા હોય.
હા, જો સભા જીત્યો. કૃપણતા હોય, કૃપણતા હોય ખબર નથી, જરાક સ્વામીને પૂછી દે. નવો શબ્દ છે ભાઈ કૃપણતા. હું ગરીબાઈ, ગરીબાઈ તો જ એનામાં દાસપણું નિખરે, સમજ્યા? ગરીબડો સ્વભાવ આ માર્ગમાં હારો બહુ, અને આકરો સ્વભાવ આ માર્ગમાં નઠારો બહુ. હો, બીજે ક્યાંક કામ લાગતો હશે ભીમસેન જેવો સ્વભાવ, પણ આ માર્ગમાં તો કૃપણતા, કૃપણપણું, યાને કે ગરીબપણું અતિ ઉપયોગી છે. માટે આપણે દૈન્ય કેળવવું, ગરીબપણું પકડવું. અને આ કાંઈ ઈશ્વર સ્વામીએ જ કીધું એવું થોડું છે? ભક્તિ કરવી રે એને રાખ થઈને રે હું પાનબાઈ. એ રાખ થઈને રહેવું ને એ કૃપણપણું છે. ભક્તિ કરવી અને રાખપણું પકડવું એને દાદાગીરીનો સ્વભાવ હાલે નહીં. આમાં ભક્તિ કરવી રે એને એ રાગ થઈને રે હું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન રે. મલકજના જે અહમના કોટા છે ને, એ બધા હરોડીને કાઢી નાખવા પડે, હુંવાળા થઈ જવું પડે. ભક્તિ કરવી એને હુંવાળા થઈને રહેવું. ઘણા કહે માણા બહુ હુંવાળો, હાથમાં લેવા તો લપસી જાય એટલો હુંવાળો. ભક્તિ કરવી એને ખરબસડા જરાય ન રહેવું, એકદમ પોલેશ. કોઈને સહેજ જઈ વાગે નહીં એવા રહીને તાર ભક્તિ થાય, એમ ગંગા સતી કહે. અને આપણા મહારાજે પણ કહ્યું છે કે એને ગરીબ પણ પકડવું. નનસંતો પણ કહેતા હતા, સમજ્યા, કે દાસના દાસ થવું. અને હનુમાન પ્રસાદ પોદારે કીધું કે આ માર્ગમાં દૈન્ય ઉપર જ પ્રભુની કૃપા ઉતરે છે. જે માણસ દીન થાય ને, સમજ્યા, આમ તો ભગવાનની કૃપા સર્વત્ર સમાન વહે છે, પણ જ્યાં દીનત્વ છે ને ત્યાં કૃપા ઉતરે છે. સમજાણું, દીનત્વ હોય ને કૃપણપણું ગરીબપણું, ત્યાં ભગવાનની કૃપા ઉતરે, સંતોની કૃપા ઉતરે, વહે એ ખરખી. સમજાણું, વરસાદ એ ખરખો વરસે, પણ પાણી ઉતરે ક્યાં? જ્યાં પહોંચવું હોય ત્યાં અંદર ઉતરે, પથરામાં ઉતરે. એમ ભગવાનની કૃપા એ ખરખી વરસે જ્યાં દીનત્વ હોય, દાસત્વ હોય, કૃપણતા હોય, ગરીબ પણ હોય, ત્યાં ભગવાનની સંતની કૃપા રહકાબળ ઉતરી જાય. બહુ લાભ થાય એને ભગવાનની કૃપાનો. અને જ્યાં કડકપણું બહુ હોય ને ત્યાં નહીં ઉતરતી કૃપા. ભગવાનની કૃપાનો લાભ કોને કોને લેવો છે ભાઈ? હા તો પછી છે ને, કૃપણપણું શીખો. આ મહારાજ, આ પ્રભુ, આ દયાળુ, એમ. હું કીધું એવું નથી હાલતું આમાં. કેમ એમ કેમ મને એમ કેમ મારી યારે એમ કેમ આવું નથી હાલતું. કીડી શકી જેવા તોફાન ન હાલે. પ્રેમાનંદ સ્વામી જેવું દિન પણ બહુ સારું હાલે. મોજું એમાં મળે હો, ઓલે ન મળી. જોયું? એ ભાઈ મોજું કોને કોને જોઈતીશ? મોજું માણવીશ કોને કોને? પછી એને ગરીબાઈ જોઈએ. આમ પછી દાદાગીરી મોજું ન મળે તો હા ઉઘાડી વાત છે. મોજું માણવી હોય એને એને દીન થવું જોઈએ, કાયમ દીન રહેવું જોઈએ. મને તો હજી પ્રેમાનંદ સ્વામીને આખ્યાને જ મગજમાં ઘૂમ ઘૂમ કરે છે, એટલે રોજ થોડું થોડું આવ્યા કરે. સડી ગયું હોય ને તેમાં ધીમે ધીમે ટીપા પડે, સમજ્યા, આમ પડપડી કરે. રહકાબોળ થઈ ગયો હોય ને એટલે નીતરે. સંવત 2067 શ્રાવણ વદ, આજે અજા એકાદશી છે, ગુરુવાર છે, 25/8/11 આજે ઉપવાસ કરવાનો છે. અજા એકાદશી પૂર બીજો ને તરંગ 13. તપોવનમાં આવ્યા, મુનિઓની પૂજા સ્વીકારી ધ્રુવનો આશ્રમ જોયો. પંચ દિન તહા રહે હું હરી સુનહો ભૂપતિ રામ, તિહા સે ચલે તૈયાર હોય દુજે દિન હર ખાય. હે ઉત્તમ રાજા, તમે હા બોલો. શ્રી હરિ હરદ્વારમાં 5 દિવસ રહી ત્યાંથી ચાલવા તૈયાર થયા. 6ઠે દિવસ હરખભર ચાલતા થયા. પછી તપોવનમાં આવ્યા, વનને દેખીને આનંદ થયો. તેમાં અનેક જાતના વૃક્ષો હતા. મેઘ મંદ મંદ ગર્જના કરતો હતો. એમાં અનેક જાતના વૃક્ષો આનંદિત થઈ મેઘના બુંદથી અભિષિક્ત હોય પ્રેમાળ જણાતા હતા. અનેક જાતિના પક્ષીઓ મધુર શબ્દ બોલતા, માનો તે ભગવાનનું ગુણગાન કરતા હતા. અને ઠેકાણે ઠેકાણે નાચતા હતા. અનેક પ્રકારના પહાડો હતા, તેના ઉપરથી ઝરતા ઝરણાઓ એકદમ શોભી રહ્યા હતા. પશુની અનેક જાતિઓ હતી. હાથી હતા, ઘોડા હતા, સિંહ હતા, વાઘ હતા વગેરે વગેરે ઘણા પશુઓ હતા. અરે હરણની પણ ઘણી જાતિઓ ઇધર ઉધર ઘૂમતી દેખાતી, જાત જાતના વાંદરા હુકા હુક કરતા. રીચ ભીંચ જંગલી એક પશુ છે, ભીંચ રીચ ભીંચ સાબર સુરા ગાયો એટલે ચમરી ગાય, સમજ્યા? વનમાં અનેક પ્રકારની ભમતી હતી, સુરા ગાયો અને ચમરી ગાય કહેવાય. અનેક જાતિના બહુ ભાતના જે પશુ કહેવાય છે જેનો ગણતા પાર આવે નહીં તે બધા એ વનમાં રહેતા હતા. તે બધાની પ્રાકૃતિક શોભા અપાર હતી જે કહેવી અશક્ય છે. મુનિવર અનેક કરત મહી ધ્યાના, તપ જોગ રત હોય સુજાના, બન ફલકો સો કરત હે આહારા, બરસાત કી સિર સહત હે ધારા. તે વનમાં અનેક મુનિઓ રહેતા જે ધ્યાનમાં તત્પર રહેતા, તપસ્યા કરતા, યોગની સાધના કરતા અને ઘણા જ સમજણા હતા. તે બધા વનમાં થયેલા ફળોનો આહાર જ કરતા અને વરસતા વરસાદની ધારાઓને માથા ઉપર સહન કરતા. પ્રત્યેક વૃક્ષની નીચે જે બેઠેલા હતા અથવા તો પથ્થરવાળી જમીન ઉપર બેઠા બેઠા ધ્યાન કરતા. બધા બાલ સ્વરૂપ યોગી શ્રીહરિને જોઈને મનમાં ખુશી થયા, એકદમ ઉઠીને ભગવાનની પાસે આવ્યા. એકદમ આય હરિ કે પરે સબ ચરના, આય હરિ કે પરે સબ ચરના, વિનય બચન હિ કીને ઉચરના,
વિનય બચન હિ કીને ઉચરના,
બરનિ રૂપ અનુપ તુમ્હારા, લગત પ્યારા,
હમકુ દેખત લગત પ્યારા,
આઈ હરિ કે પરે સબ ચરના,
આઈ હરિ.
બધા ઋષિ મુનિઓ આવીને ભગવાનના ચરણમાં પડ્યા અને વિનય ભર્યા વચન બોલ્યા કે આપનું વર્ણિત સ્વરૂપ અહો અનુપમ અદ્ભુત છે, અમને તો તે જોવા માત્રથી પ્યારું લાગે છે. બોલો, હમકુ દેખત લગત પ્યારા. તપસ્વી રૂપ તન તેજ અપારા,
તપસ્વી
આપના તપસ્વી શરીરમાં અપાર તેજ રહ્યું છે. તેજ કરી બન છાયે સારા, આપના તેજેથી આખું વન છાઈ ગયું છે. કાંસે આઈ દર્શ ઈહા દીને, આપ ક્યાંથી પધાર્યા છો? અમને આવીને આપે દર્શન દીધા. હમારી મન વૃત્તિ હરલીને, આપે અમારા મનની વૃત્તિને તમારા સ્વરૂપમાં ખેંચી લીધી છે. તુમ બિન વૃત્તિ ન દેખત ઓરા, અમારી મનોવૃત્તિમાં આપ સિવાય હવે બીજું કશું દેખાતું નથી. એસે હમારે દિલ લીન ચોરા, એવું તમે અમારું દિલ ચોરી લીધું છે. ક્યાંય દ્રષ્ટિ જાતી નથી. તુમ મે તેજ હી દેખત જૈસો,
તુમ મે તેજ હી દેખત જૈસો,
અબલગ દિલ મે ન દેખે સો, અબલગ દિલ મે ન દેખો એસે. આપની મૂર્તિમાં અત્યારે જેવું તેજ દેખાય છે તેવું તેજ અમે અમારા દિલમાં આજ દિન સુધી ક્યારેય દેખ્યું નથી. હે દેવ, આપ ત્યાંનું કારણ અમને કહો, કોણ છો તમે, આટલું બધું તેજ કેમ દેખાય છે? આપ જે કહો તે અમે સેવા કરીએ. અમારા સૌના દિલમાં અત્યારે એવી ભાવના થઈ ગઈ છે કે જો આપ કહો તો અમે બધા આપની સાથે આવીએ. જહાં તુમ વહાં હમ લગ ગઈ. બોલો, આવું બોલીને તે મુનિઓ ઘણી જાતના ફૂલ ફળ અને મેવા મીઠાઈઓ લાવ્યા. ગંગાને કિનારે રહેનારા તે ઋષિઓ ગંગાજળ ગાળીને ભરી લાવ્યા. ગંગાને ઉત્તર કાંઠે એક ભવ્ય પર્વત હતો, તેના શિખર ઉપર જઈને સુંદર શ્યામ સુખધામ ઘનશ્યામ બેઠા. મુનિઓએ ફળ અને ફૂલ વગેરે અર્પણ કર્યા, તે પ્રથમ ઠાકોરજીને ધરાવ્યા અને પછી પ્રસન્ન મન રાખીને પોતે પ્રસાદ જીમ્યા. સૌ મુનિવરીઓએ તે દેખ્યું ત્યારે તેમને વિસ્મય થયો. વાહ, આત્મનિવેદન ભક્તિ! તેઓ બોલ્યા, કે આપ બાલમુકુંદની સેવા શા માટે કરો છો? અરે ઋષિમુનિઓ, અમે જે આ ભૂમિ ઉપર પ્રગટ થયા છીએ તે આ બાલમુકુંદ ભગવાનનો જ પ્રતાપ છે. જે બાલમુકુંદ શ્રી કૃષ્ણ ભગવાન છે તે અમારા ઈષ્ટદેવ છે. હમે રહે સો કૌ ન જાને, બાહિર સ્વરૂપ કુ સબ પહેચાને. જબ જબ હરિધરત અવતારા, મનુષ્યાકાર હોત હી વારા. એ બાલમુકુંદ કૃષ્ણ અમારામાં રહ્યા છે તેને કોઈ જાણતું નથી. સૌ લોકો બહારના સ્વરૂપને જ જાણે છે. હમે રહે વો કો ન જાને, બધા બહારના સ્વરૂપને જાણે છે, ઓળખે છે. જબ જબ હરિધરત અવતારા, જ્યારે જ્યારે ભગવાન અવતાર ધારણ કરે છે મનુષ્યાકાર હોત હી તેહી વારા, ત્યારે ત્યારે તે મનુષ્યાકાર જ હોય છે. તાકુ દેખી કે મનુષ્ય જ્ઞાની, આપ તુલ્ય હી લેવત માની. તાકુ દેખ કે મનુષ્ય અજ્ઞાની,
તાકુ દેખી કે મનુષ્ય જ્ઞાની,
આપ તુલ્ય હી લેવત જાની.
આપ તુલ્ય હી લેવત માની.
સબ સો જન કોન હોત કલ્યાણા,
સબ સો જન કોન હોત કલ્યાણા.
જ્યારે ભગવાન મનુષ્ય દેહ ધારે છે ત્યારે મનુષ્ય જેવા જ હોય છે. તાકુ દેખી કે મનુષ્ય અજ્ઞાની, તેને જોઈને અજ્ઞાની માનસ આપતુલ્ય હી લેવત માની, પોતા જેવા ભગવાનને માની લે છે. તબ સો જન કોન હોત કલ્યાણા, ત્યારે એ માણસનું કલ્યાણ નથી થતું. અભાવ લે પરત નર્ક ખાના, કલ્યાણ તો નથી થતું, ઉલટાનો અભાવ લઈને નરકની ખાણીમાં પડે. અભાવ લે પરત નર્ક ખાના,
અભાવ
નરકમાં પડે છે, 84 ખાણીમાં પડે છે. ભગવાન અવતાર લે કે ન લે, બંને રીતે અજ્ઞાની માણસ તો ઘોર નરકમાં જ પડે છે. તેટલા માટે જ ભગવાનની પ્રતિમા કરવામાં આવી છે, તેથી અજ્ઞાની માણસ તેને આધીન વર્તે છે. લ્યો તામે પ્રગટ ભાવ જબ લાવે,
તામે પ્રગટ ભાવ જબ લાવે,
તબ મૂલ અજ્ઞાન છૂટાવે,
તબ મૂલ અજ્ઞાન છૂટાવે.
અજ્ઞાન જન કે મોક્ષ હી હીતા,
અજ્ઞાન જન કે મોક્ષ હી હીતા.
પ્રતિમા સ્વરૂપ પ્રગટ કરીતા,
પ્રતિમા સ્વરૂપ પ્રગટ કરીતા.
તામે પ્રગટ ભાવ જબ લાવે,
તામે પ્રગટ ભાવ જબ લાવે,
તબ મૂલ અજ્ઞાન છૂટાવે,
તબ મૂલ અજ્ઞાન છૂટાવે.
ભગવાન ઋષિ મુનિઓને કહે છે કે અજ્ઞાની માણસને તો ભગવાન અવતાર ધરે કે ન ધરે, બંને રીતે એ લોકો તો નરકમાં જ પડે છે. ભગવાન અવતાર ધારે તો ભગવાનનો અવગુણ લે, ઓળખે નહીં, એની હારે જ ફાઇટ કરે, સમજાણું. અને ભગવાન અવતાર ન ધરે તો એનું કલ્યાણ તો ક્યાંથી થાય? એટલે એમાં એનું તો બગડ્યું જ. પછી એવા અજ્ઞાનીઓને માટે પ્રતિમા પ્રગટ કરી, મૂર્તિ પૂજા અસ્તિત્વમાં આવી, તે અજ્ઞાનીઓને માટે ખાસ આવી. કેમ જે અજ્ઞાની માણસને પ્રતિમા હારે ઠીક પડે, પ્રગટ હારે એને ફાવે નહીં, અહંકાર ગહાય, એના અહંકારને ઈજા પહોંચે નહીં, અને શાંતિથી ધ્યાન ભજન થાય એટલા માટે મંદિરો કરીને એમાં મૂર્તિઓ પધરાવી. બહુ પૂર્વકાળમાં મૂર્તિઓનું ચલણ નહોતું, પણ પછી મોટા મોટા સંતો, વિદ્વાનો, ભક્તો બધાએ વિચારીને અજ્ઞાની ને અહંકારી માણસના હિત અર્થે મૂર્તિઓ પ્રગટ કરી અને સ્થાપી, એવું કહે છે. અજ્ઞાની માણસ એ મૂર્તિને આધીન વર્ત છે, પણ પ્રગટને એ માની શકશે નહીં ને એને આધીન વર્તી એ નહીં શકે, પ્રોબ્લેમ છે એનો. જ્યારે મૂર્તિમાં પ્રગટ પ્રાણનો ભાવ કરવામાં આવે છે ત્યારે તેનું મૂળભૂત અજ્ઞાન ટળી જાય છે. હવે મૂર્તિમાં એને ગમે ત્યારે છેવટે પ્રગટ ભાવ તો કરવો જ રહ્યો, પ્રગટ ભાવ વગર તો ઉદ્ધાર થવાનો નથી. ચાહે મૂર્તિ હોય ચાહે પ્રગટ પ્રભુ હોય, પણ એ બંનેમાંથી માઇક ભાવ તો કાઢીને પ્રગટ સાક્ષાત પ્રભુપણાનો ભાવ તો લાવવો જ પડે, પછી જ કલ્યાણ થાય. પણ ઓલ્યાને પ્રગટ હરિમાં પ્રગટ ભાવ લવાતો નથી, એને હારું મૂર્તિઓ થાપી કે તું આમાં લાય પ્રગટ ભાવ, બીજું હું આમાં નહીં લાવી શક. પણ પ્રગટ ભાવ લાવવાનો કાયદો ફરજિયાત છે, એ વિના છૂટક્યો જ નથી, સમજાણું. પણ અજ્ઞાની અહંકારીઓને કદાચ મૂર્તિમાં પ્રગટ ભાવ થઈ શકશે એમ માન્યું વિચિક્ષણ આધ્યાત્મિક માર્ગના અગ્રેસરોએ, એટલે મૂર્તિઓ પ્રગટ કરવામાં આવી એવું ચોખ્ખું લખ્યું. અજ્ઞાની માણસ તેને આધીન વર્તે એમ. જ્યારે પ્રતિમામાં પ્રગટપણાનો ભાવ કરવામાં આવે છે ત્યારે તેનું મૂળભૂત અજ્ઞાન ટળી જાય છે. લ્યો, અજ્ઞાની લોકોના મોક્ષને માટે જ પ્રતિમારૂપ સ્વરૂપ પ્રગટ કર્યું છે. અવતાર ધરત રહત ન કબહુ નિજ ધામ મે જાવત સબહુ, પ્રતિમા રહે સો અચલ અનાદિ યાકી કબહુ ન ચલત ગાદી. જો ભગવાન ક્યારેય અવતાર ધારણ કરે જ નહીં તો બધા જ પ્રતિમા પૂજીને પોતાના ધામમાં જાય. પ્રતિમા તો અચળપણે અને અનાદિના રૂપમાં છે, તેની કોઈ પરંપરાની ગાદી ચાલતી નથી. પ્રતિમા રહે સો અચલ અનાદિ યાકી કબહુ ન ચલત ગાદી. એક અર્થ એવો થાય એનું ક્યારેય સ્ટેન્ડ ખસી જતું નથી. પ્રતિમા ક્યારેય અંતર્ધ્યાન લીલા કરતી નથી એવો ભાવ આનો છે. ભગવાન જ્યારે મનુષ્યરૂપ ધારણ કરે ત્યારે અમુક સમય રહીને પછી અંતર્ધ્યાન થઈ જાય છે, કાયમ એ રહેતા નથી. જ્યારે પ્રતિમા વર્ષોના વર્ષો અચલ રહે છે, એની ગાદી અચલ રહે છે, એની ગાદી ક્યારે ચલિત થતી નથી. માટે પ્રતિમાને પૂજી પૂજીને બહુ લોકો એમાં પ્રગટ ભાવ લાવીને ધામને પામે છે. પ્રતિમા પણ ભગવાનના ધામમાં જવા માટેનું એક ઉત્તમ સાધન છે, દ્વાર છે. તેહી કારણ અવતારહી જેતે પ્રતિમા કુસો સેવત તેતે, એટલા જ માટે જેટલા અવતાર છે તે બધા પ્રતિમાની સેવા પૂજા કરે છે, તાકી એનું જોઈને બીજા એને અનુસરે. પોતાની પ્રતિમાને પોતે જો પૂજે તો તેમાં સમજુ માણસ દોષ દેખતો નથી. જે માણસ ખળ હોય, નાસ્તિક હોય અને આસુરી હોય તે કોઈ રીતે માનતો નથી. બાકી સમજુ માણસ તો સમજે કે પોતે પોતાની પ્રતિમાની પૂજા કરે, પોતે પોતાનું ધ્યાન કરે, પોતે પોતાની માળા કરે, પોતે પોતાને ભજે, એ તો હોય, સમજુ માણસ એમાં કોઈ તકલીફ નથી. પણ ખળ ને નાસ્તિકને આ વાત ઉપર રીહી સડે છે. એ એમ કહે છે કે તમે કેમ ભજન કરો, તમે કેમ ભગત, એને દાય છે સીધો એ જ સવાલ કરે કે તમે ભગવાન હો તો તમે કેમ માળા ફેરવો છો, કોની ફેરવો છો, શું જરૂર છે, આવા બધા સવાલ થાય. તમે કોનું ધ્યાન કરો છો, આવું બધું હોય. જે માણસ ખળ હોય, નાસ્તિક હોય અને આસુરી હોય તે કોઈ રીતે માનતો નથી. તે લોકોને માટે તો કોઈ અવતાર નથી, તેઓ જમપુરીના દુઃખોને વેઠ્યા પછી માને તેમ છે. માર ખાધ્યા વગર આનામાં કાંઈ સુધારો થાય એમ નથી. દેવી આસ્તિક સરળ ચિત્ત તાહિત હરિ અવતાર. લ્યો ચોખું કહી નહીં કે આવા બધા મૂર્ખાઓ જે જમપુરીનો માર ખાધ્યા પછી સરખા થાય એવા હોય એને માટે ભગવાનનો અવતાર છે જ નહીં. મહારાજ બોલ્યા ઋષિ મુનિઓને કે તો કોના માટે ભગવાનનો અવતાર છે? તો કે દેવી આસ્તિક સરળ ચિત્ત તાહિત હરિ અવતાર. દેવી હોય, આસ્તિક હોય, સરળ ચિત્તના અહંકાર રહિત માણસો હોય એને માટે જ ભગવાન વારંવાર અવતાર ધારણ કરે છે અને એવાનો જ પ્રભુ ઉદ્ધાર કરે છે. ઓલા લોકોને તો ભગવાન અડતા જ નથી, એક પછી તે રહેતા હોય તોય નથી અડતા. ગજબ કી બાત કરી પ્રભુને. આસુરી દૈવી હોત હૈ, નાસ્તિક આસ્તિક હોત, ખલ હોવત સરળ ચિત્ત નિજ દોષ જબ જોત. આય વજન છે ચોથા પાદમાં. નિજ દોષ જબ જોત તબ ક્યા હોત? આસુરી દૈવી હોત, નાસ્તિક આસ્તિક હોત, ખલ હોવત સરળ ચિત્ત. કબ? જબ નિજ દોષ જોત. સાંભળ્યો, નિજ દર્શનના કેટલા મોટા ફાયદાઓ આવ્યા. ઇસલી હમ કહેતે હૈ કે અપની અપની ડાયરી લિખો, પ્રતિમાસ ઉનકા અભ્યાસ કરકે અપની ઓર દિખો કે હમે કિતના ફર્ક પડા. જ્યારે માણસ પોતાના દોષને જુએ છે, ઓળખે છે, ત્યારે તે આસુરી હોય તો પણ દૈવી થઈ જાય છે, અને નાસ્તિક હોય તો પણ તે આસ્તિક થઈ જાય છે, અને ખળ હોય તો પણ તે સરળ ચિત્તવાળો થઈ જાય છે. ક્યારે? પોતાના દોષને જુએ, ઓળખે તો. મોટો 73 મણનો તો હું માની છું એમ ખબર પડે તો માણા નિર્માની થાય. હું લોભી છું એમ ખબર પડે તો માણા નિર્લોભી થાય. હું ક્રોધી છું એમ ખબર પડે તો એ પોતે ક્રોધ ટાળીને નિષ્ક્રોધી થાય ને. હું કપટી છું એમ જાણે પછી પોતે નિખાલસ થાય ને નિષ્કપટ થાય ને. બાપા, પહેલાં એને જાણવું જ પડે ને કે આ મારો પ્રોબ્લેમ છે. બધાએ કે પણ જાણે સમજે જ નહીં ને, એ તો એની ધૂનમાં ને એના સ્વભાવમાં ધૂણધૂણ કરતો હોય ને. એક દી વાત આવી હતી કે સ્વામિનારાયણ ભગવાને જેવા બીજાને સત્કાર્યા એના ગુણની નોંધ લીધી એવી તો કોઈ આજી સુધીમાં લીધી નથી. હવ પોતપોતાના ગુણમાં જ લીન રહેતા હોય છે, સ્વસ્વભાવમાં જ બધા મસ્ત હોય છે. જ્યારે ભગવાન સ્વામિનારાયણે બીજાના ગુણોને બહુ બિરદાવ્યા, ઉપસાવ્યા, વિકસાવ્યા, વખાણ્યા, બીજા એ નહીં કરી શકતા. એ તો હવ હવની ધૂનમાં હોય, કોઈનું કાંઈ કોઈને પીડી નથી. જ્યારે મહારાજે તો બધાની ઝીણી સરખી વાતોને બહુ ઉપસાવી, બીજાથી એવું ન થાય. અદ્ભુત કથા આવે છે. પાપ બલત હે જાહી સો નિજ દોષ કુ જાન સકે.
પાપ બલત હે જાડુ
પાપ
સો નિજ દોષ કુ જાન સકે.
પાપ બસત હે તાહી આપ કો દોષન દેખ પરે.
પાપ બસત હે તાહી
અરે હરે
આપ કો દોષન દેખ પરે.
અરે પાપ તરત જે હી હો તાકુ ખપ તબ હોત ઉદે.
પાપ તરન જે હી હો તાકુ ખપ તબ હોત.
વિચારન દેખ પર
વિચારી જુએ જો બિન વિચારન દેખ પર.
અરે બિન વિચારન દેખ પર
બિન વિચારન દેખ પર.
અતિશય વજન આવી ગયું. કે પોતાની ખોટ ખામી નબળાઈ ભૂલોને જે દેખે જાણે એ આસુરી દૈવી થઈ જાય, નાસ્તિક આસ્તિક થઈ જાય, ખળ હોય તો સરળચિત થઈ જાય. પોતાના દોષો ભૂલો અજ્ઞાન ઓળખે તો. હવે પોતાના દોષો ભૂલો અજ્ઞાન લોકો કેમ ઓળખતા નથી એવો મોટો સવાલ થઈ ગયો. ત્યારે નીલકંઠવર્ણી આ હિમાલયના સાધુઓને વાત કરતા કરતા એમ બોલ્યા, જેના પાપોનો નાશ થાય તે પોતાના દોષોને જાણે ઓળખે, નથી ઓળખતા એને પાપ બહુ છે, હા એને કોકના શાપ છે, એની ઉપર ભગવાન નારાજ છે, એટલે એને એના પાપો ટળતા બળતા નથી, અને પાપો પડ્યા હોવાથી એને એના દોષો ઓળખાતા નથી, અને દોષો ઓળખાતા નથી એટલે મુવા નાસ્તિક આસ્તિક થતા નથી, આસુરી દૈવી થતા નથી, અને ખળ લોકો સરળ ચિત્ત સાધુ સ્વભાવના થતા નથી. મૂળિયું પાપ આવ્યું, પાપ બળે તો દોષ ઓળખાય, દોષ ઓળખાય તો માણા ગમે એવો હડેલો હોય તોય પણ ઉત્તમ કોટીનો થઈ જાય. જેમાં પાપ રહ્યા હોય તેને પોતાના દોષ દેખાતા નથી, એ જેમાં પાપ પડ્યા હોય. એટલે જ શિક્ષાપત્રીમાં કીધું કે નાનું મોટું પોતા થકી કાંઈ પાપ થઈ જાય તો તત્કાલ તેનું પ્રાયચિત કરી નાખજો, બાપા પેટમાં પાપ ભેગા કરતા નહીં, પ્રાયચિત કરીને પાપની સફાઈ કરતા રહેજો, ને જો પાપ ભેગા થઈ ગયા તો દોષો ભૂલો ઓળખાતી બંધ થઈ જશે, અને જો તમને તમારા દોષોને ભૂલો નહીં ઓળખાય તો એના જેવો બીજો કોઈ પણ ભયંકર દોષ નથી. વચનામૃત શું કહે છે? પોતાના દોષો ન ઓળખવા એ જ મોહ છે, એ મોહ વ્યાપી જશે. માટે નાનો મોટો પાપ થઈ જાય તો તેની તત્કાલ પ્રાયચિત કરી નાખવું, સંતોને પૂછી લેવું કે મારા ભૂલ થઈ ગઈ છે, આવું થઈ ગયું, મને બાબા પ્રાયચિત દઈ દો, નહીંતર મારા બેટાનું એક ને બે ને ત્રણ ને આમ ભેગું થતું થતું હાલો માલિકો થળ જમી જાય, મરાઈ જાય ને, જબર મોહ વ્યાપી જાય. પછી તો પોતાના દોષ પોતાને હુજે જ નહીં, પોતાના દોષ પોતાને હુજે નહીં. માણા છે ને સત્સંગમાંથી બે પરવાઈ થઈ જાય, હા, અને ઉપર જતો કે કોઈ મને સમજતું જ નથી. લ્યો હવે તું તને નથી સમજતો, બધા સમજે પણ જાય ઠામુકો, ભેગા થઈ જ્ઞાન લઈને આમ થયું. માટે કોઈ સંતે આપણને કાંઈક પ્રાયચિત આપ્યું હોય તો એ કરી નાખવો, ઘણા કરતા જ નથી. કે ઓલ ફેર આપ્યું તે મારે બાકી છે ને હવે આ ફેરનું બાકી છે, નથી કરી શક્યો, બે દી કર્યું ને પછી ન થયું. બોલો લ્યો, એટલે હાલે એવું આપણે જે ઘરમાં રહીએ છીએ ઘરને સોખું રાખીએ છીએ કે નહીં, સફાઈ કરીએ છીએ કે નહીં, બે દી વાળીને પછી મહિનો ન વાળીએ એમ હાલે, કપડાં પહેરીએ છીએ સફાઈ કરીએ છીએ કે નહીં, આ શરીર ધારણ કર્યું છે તાને રોજ નવડાવી દવડાવીને ચોખ્ખું રાખીએ છીએ કે નહીં, એમ આપણું મન પણ પાપથી ધોઈ નાખીને ચોખ્ખું રાખવું જોઈએ. આપણો આત્મા દિલ હૃદય ચોખ્ખું રાખવું જોઈએ. જેને મોટી ભૂલો તો થાય ભાઈ, થાય, બધાને થાય, સમજ્યા? કપડાં મેલા થાય, શરીર ગંદુ થાય, ઘરમાં રજ ચડી જાય, થાય બધું, પણ એની કાયમી સફાઈ કરતા રહેવું જોઈએ. ન સફાઈ કરો તો પછી બહુ તકલીફ થાય. જેમાં પાપ રહ્યા હોય તેને પોતાના દોષ દેખાતા નથી, જેના પાપનો નાશ થયો હોય ત્યારે તેમાં ખપનો ઉદય થાય છે. જો આપણને એમ થાય કે આને કલ્યાણનો કેમ બહુ ભડભડતો ખપ નથી, પાપ છે હજી એનામાં. પાપ નાશ થાય પછી જ ખરેખરી ભડભડતી ભગવાન પામવાની ભૂખ લાગે. હે, માણા કહેતા હોય છે કે મને જોઈએ એવી મુમુક્ષુતા નથી, મને જોઈએ એવો ખપ નથી, ખપમાં ખામી છે. એનો અર્થ એ કે હજી પેટમાં કાંઈક પાપ છે. પ્રાયચિત કરો, તપ કરો, જપ કરો, સ્મરણ કરો, રડો, સ્તુતિ કરો, પ્રાર્થના કરો, ઓર નિર્માની થઈને વધારે વધારે વિનંતી કરો તમારા પાપને ગમે એમ કરીને પેટમાંથી સંપૂર્ણ રીતે નાશ કરો તો પૂરેપૂરો ભગવાનનો ભડભડતો ખપ જાગશે. બોલો, પાપનો નાશ થયો હોય એમાં જ મુમુક્ષુપણાનો ખપ ઉદય થાય છે. મુમુક્ષુપણ ઉદય થાય જો વિચારવામાં આવે તો દેખાય. આ વાત બહુ ઝીણી જ મહારાજ કહે. આને વિચારો તો ખબર પડે કે આ વાત એમ જ છે. વગર વિચારે દેખાતું નથી. પાપ ટરણ જેહી હોવું તાકું ખપ તબ હોત ઉદે. હે, વિચારી જુએ જોવું બિન વિચાર ન દેખ પરત. ભાઈ, વગર વિચારે નથી સમજાતું કાંઈ. આ વિચારો તો ખબર પડે કે જ્યારે શ્રી હરિ આટલી વાત કહી ત્યારે તેને સાંભળીને બધા મુનિઓ ખુશ ખુશ થઈ ગયા કે આવી સરસ ઝીણીને મસ્ત મોક્ષની વાતો અમને કોઈએ કરી નથી. વાહ વાહ, સૌએ હાથ જોડીને શ્રી હરિને કહ્યું, અમને બધાને આપ પોતાની સાથે લઈ લો, લઈ જ જાઓ. અમારે તપ ભયે અપૂરા, તું મિલે ન રહે અધૂરા. હા, અમારા બધા તપ પૂરા થઈ ગયા, તમે મળ્યા, હવે કાંઈ અધૂરું નથી રહ્યું. તુમ સમ સમર્થ મિલન કાજા, હમ તપ કરન મુનિ રાજા. તમારા જેવા સમર્થને મળવા સારું છે. હે મુનિવાર, અમે તપ કરતા હતા, અમારી તપસ્યા કરવાનું કારણ એટલું જ હતું કે તમે મળો. આજ તમે મળી ગયા. અબ તુમ મિલે સમર્થ ભારી, હમ દેખે દિલમાંહી વિચારી. હા, હવે મહાન સમર્થ એવા આપ અમને મળી ગયા છો. આવું અમે અમારા અંતકરણમાં વિચારી લીધું છે. એસો જોગ ફેર ન આવે, મનુષ્ય દેહ પલક મે જાવે. આવો સુયોગ ફરી મળી શકે નહીં. અને અને મનુષ્યનું શરીર તો એક પળવારમાં નષ્ટ થઈ શકે છે. લ્યો, આપણને તેમ લાગે છે કે એમ નહીં મરી જાય. આમાં લખ્યું છે, પાણીનો પરપોટો ફૂટે એમ ફૂટી જાય ફટ લઈને ઘડીકમાં. આનો ભરોસો કાંઈ નહીં. અટાણે આનંદ કરતા હોય ને હમણે ગોટો વળી જાય, ઠેકાણું જ નથી. ઋષિ મુનિઓએ આવું કીધું શ્રી હરિને, જો મૃત્યુ થાય તો મોક્ષનો ઉપાય સફળ થઈ શકે નહીં. મનમાં કેવળ પશ્ચાતાપ જ રહે. સ્થિર સમજણવાળા તે મુનિઓ આવું બોલીને શ્રી હરિની પૂજા કરવા માટે પૂજા પર લઈ આવ્યા. એમણે શું કીધું કે અમને તમને હારે લઈ જાઓ, તમે સમર્થ મળી ગયા છો. સમજ્યા, આવો સુયોગ અમને ફરીવાર મળે નહીં. ના, મનુષ્યનો દેહનું ઠેકાણું નહીં, આ તો અમને પડી જાય. જો એમ અચાનક મૃત્યુ થઈ જાય તો પછી આપણો મોક્ષનો ઉપાય સફળ ન થાય. મનમાં કેવળ પશ્ચાતાપ જ રહે. માટે તમે મળી ગયા છો, હવે તમને છોડવા નથી, હારે લઈ જાઓ. આમ બોલ્યા મુનિઓ, પછી પૂજા પોલી આવ્યા. શ્રી હરિની આજ્ઞા લઈને સૌએ પૂજન શરૂ કર્યું. કેસરયુક્ત ચંદન અને ફૂલોના હાર વગેરે અપાર સામગ્રી તેઓ લાવ્યા હતા અને ભગવાનની મનોહર મૂર્તિની પૂજા કરવા લાગ્યા.
મનોહર મૂર્તિ બાલ સ્વરૂપા, મનોહર મૂર્તિ બાલ સ્વરૂપા, તેજો માયા પરમ અનુપા, તેજો માયા પરમ અનુપા. ચંદન ચરચન લગે હરિ અંગા, ચંદન ચરચન લગે હરિ અંગા, ઉર્મે મુનિ સબ પરમ ઉમંગા, ઉર્મે મુનિ સબ પરમ ઉમંગા, પરમ ઉમંગા મનોહર મૂર્તિ બાલ સ્વરૂપા, મનોહર મૂર્તિ બાલ સ્વરૂપા, તેજો માયા પરમ અનુપા, તેજો માયા પરમ અનુપા.
વર્ણિની બાલ સ્વરૂપ મનોહર મૂર્તિ અત્યંત અનુપમ અને તેજોમય છે. હૃદયમાં અતિશય ઉત્સાહવાળા સર્વે મુનિઓ શ્રી હરિના સ્વરૂપને ચંદન ચરચવા લાગ્યા. છાતી ઉપર ફૂલહાર પહેરાવ્યા, ભુજાઓમાં ફૂલના અપાર બાજુબંધ બાંધ્યા, ફૂલની ટોપી અને ફૂલના તોરાઓ મસ્તકે ધરાવ્યા, ગુલાબના ગુચ્છ કાન ઉપર રાખ્યા, લલાટમાં કેસર તિલક કર્યું, ધૂપ કર્યો, દીપ પ્રગટાવ્યો અને આરતી ઉતારી શ્રી હરિ અત્યંત અદ્ભુત શોભા ધારણ કરી હતી. ફૂલના શણગારમાં શોભતી વાલાની મૂર્તિનું ધ્યાન ધરો. સૌએ દંડવત પ્રણામ કરીને ગદગદ કંઠે સ્તુતિ કરી અને તે મુનિઓ શ્રીહરિના ચરણોને વારંવાર પોતાની છાતીએ લેવા લાગ્યા, ચાંપવા લાગ્યા. પછી શ્રીહરિએ કહ્યું, સૌ ચાલો આપણે વન જોઈએ. હાલો વન જોવા. જ્યાં ઉત્પાન પાદના પુત્ર ધ્રુવે તપસ્યા કરી હતી અનંત બ્રહ્માંડોના અધિપતિ શ્રી હરિ ભાગ્યશાળીઓનો મોક્ષ કરવા પધાર્યા છે એટલે ધ્રુવનો આશ્રમ તપોભૂમિ સમજીને તેને જોવા માટે ચાલ્યા. જ્યાં ધ્રુવજીએ તપ કર્યું હતું ને ત્યાં લઈને ઉપડ્યા બધાને. હાલો બોલો. ધ્રુવે જ્યાં તપસ્યા કરી હતી ત્યાં પહોંચ્યા. તપમાં પ્રવીણ શ્રીહરિ પૂર્વ મુખે અને એક પગ ઉપર ધ્રુવની જેમ ઊભા રહ્યા. પૂર્વ મુખે એક પગ ઉપર ધ્રુવની જેમ મહારાજ ઊભા રહ્યા, ધ્રુવની જગ્યાએ જઈને. આવું અદ્ભુત ચરિત્ર કર્યું. આપણે આવું ફૂલથી શોભતું શણગારેલું એક પગે ધ્રુવની જેમ ઊભું રહેલું અદ્ભુત વર્ણિત સ્વરૂપ ધ્યાનમાં ધારવું કાલ હવાર સુધી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિતામૃત સાગરના દ્વિતીય પુરમાં શ્રી હરિ હરિદ્વારથી તપોવનમાં આવ્યા અને ધ્રુવે તપ કર્યું હતું ત્યાં ફૂલના શણગાર ઋષિમુનિઓ દ્વારા ધારણ કરીને એક પગે ધ્રુવની જેમ ઉભા રહ્યા એ નામે 13મો તરંગ સમાપ્ત થયો. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.